એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેણે ખરેખર ઇતિહાસનો રસ્તો જ બદલી નાખ્યો. બાર્બરા ટકમેનનું પુસ્તક છે ધ ઝિમરમેન ટેલિગ્રામ.
હા, અને કલ્પના કરો કે એક ગુપ્ત સંદેશ, એક કોડેડ ટેલિગ્રામ, અને એણે આખી દુનિયાના સૌથી શક્તિશાળી દેશોમાંના એક અમેરિકાને પહેલા વિશ્વયુદ્ધમાં સામેલ કરી દીધું.
બરાબર. અને આ વાત માત્ર ઇતિહાસ પૂરતી નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. આ પુસ્તક આજે પણ એટલું જ પ્રસ્તુત છે. આપણે જે સમયમાં જીવીએ છીએ, જુઓ ને, સાયબર સિક્યોરિટી, જાસૂસી, આંતરરાષ્ટ્રીય રાજકારણ, આ બધું રોજનું છે.
તો 100 વર્ષ પહેલાની આ ઘટના આપણને આજે પણ ઘણું બધું શીખવી શકે છે. જેમ કે કેવી રીતે એક નાની ભૂલ, એક ખોટી ગણતરી,
કે પછી એક લીક થયેલી માહિતી આખી દુનિયાનું ચિત્ર બદલી શકે છે.
બરાબર. તો ચાલો શરૂઆત કરીએ લેખિકાથી. બાર્બરા ટકમેન કોણ હતા તેઓ, અને આ વિષય પર એમનો દૃષ્ટિકોણ આટલો ખાસ કેમ ગણાય છે?
બાર્બરા ડબલ્યુ ટકમેન એટલે કે 1912 થી 1989 સુધી એ 20મી સદીના શ્રેષ્ઠ ઇતિહાસકારોમાંના એક હતા. એમની સૌથી મોટી આવડત એ હતી કે જે ઇતિહાસ આપણને ક્યારેક સૂકો લાગે,
હા,
એને એ એકદમ જીવંત, રોમાંચક વાર્તાની જેમ રજૂ કરી શકતા હતા. અને એમને 2 વાર પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું છે.
વાહ, એ તો બહુ મોટી વાત કહેવાય.
હા, એમના કામની ગુણવત્તા બતાવે છે.
અને ખાસ કરીને આ પુસ્તક ધ ઝિમરમેન ટેલિગ્રામ માટે એમનો અનુભવ બહુ કામ આવ્યો. એમણે પહેલા વિશ્વયુદ્ધની શરૂઆત પર પેલું પ્રખ્યાત પુસ્તક લખ્યું હતું ને, ધ ગન્સ ઓફ ઓગસ્ટ.
હા, બરાબર. એટલે એ સમયનું રાજકીય વાતાવરણ, લોકોની માનસિકતા, એ બધું એ બરાબર સમજતા હતા.
અને એમની લખવાની શૈલી પણ એ મોટા ઐતિહાસિક બનાવો કરતાં વ્યક્તિઓ પર વધુ ધ્યાન આપે છે, નહીં? જેમ કે નેતાઓના નિર્ણયો, એમની ભૂલો, એમના વ્યક્તિત્વ.
એકદમ સાચી વાત. અને આ ઝિમરમેન ટેલિગ્રામની આખી કહાણી જેવી છે. એમાં માનવીય ભૂલો, થોડો ઘમંડ, ખોટી ગણતરીઓ, આ બધું જ ભરેલું છે. એટલે ટકમીની આ શૈલી અહીં બરાબર બંધ બેસે છે.
એટલે ખાલી તથ્યો નથી આપતા, પણ જાણે આપણને એ સમયમાં લઈ જાય છે.
હા, જાણે આપણે એ પાત્રોના મનમાં શું ચાલી રહ્યું છે એ જોઈ શકીએ. ઇતિહાસને એક નાટક જેવો રસપ્રદ બનાવી દે છે.
તો પછી પુસ્તકનો મુખ્ય મુદ્દો શું છે? આમ તો ઘણા લોકો એવું માને કે જર્મનીએ જે સબમરીનથી હુમલા કર્યા એના કારણે અમેરિકા યુદ્ધમાં આવ્યું. ટકમીન આનાથી કઈ રીતે જુદા પડે છે?
હા, એ જ તો મહત્વની વાત છે. ટકમીન કહે છે કે સબમરીન હુમલા કારણ હતા એમાં ના નહીં, પણ જે છેલ્લો ધક્કો લાગ્યો, જેણે અમેરિકાને તટસ્થતા છોડવા મજબૂર કર્યું,
એ આ ટેલિગ્રામ હતો.
બરાબર. પુસ્તકનો સવાલ જ એ છે કે થોડાક જ અઠવાડિયામાં અમેરિકા, જે યુદ્ધથી બિલકુલ દૂર રહેવા માંગતું હતું, એ કેવી રીતે યુદ્ધ માટે તૈયાર થઈ ગયું, જનતાને સરકાર બંને.
અને એનો જવાબ આ ટેલિગ્રામમાં છે.
હા, ટકમેન દલીલ કરે છે કે આ ટેલિગ્રામે 2 વસ્તુઓ ખુલ્લી પાડી દીધી. એક તો જર્મનીનું કપટ, અને બીજું અમેરિકાની સુરક્ષા પર સીધો ખતરો.
એટલે પેલી મેક્સિકોવાળી વાત?
હા, જ્યારે અમેરિકનોને ખબર પડી કે જર્મની ગુપ્ત રીતે મેક્સિકોને ઉશ્કેરી રહ્યું છે કે તમે અમેરિકા પર હુમલો કરો અને બદલામાં અમે તમને તમારા જૂના પ્રદેશો ટેક્સાસ, ન્યૂ મેક્સિકો, એરિઝોના પાછા અપાવીશું.
બાપરે, આ તો બહુ ગંભીર કહેવાય.
એટલે પછી અમેરિકનો માટે આ યુદ્ધ ખાલી યુરોપનો ઝઘડો ન રહ્યો, આ તો સીધો એમના પોતાના ઘર પરનો ખતરો હતો. એમની સુરક્ષાની જે ભાવના હતી ને, એને જોરદાર ફટકો પડ્યો.
ઓ, એટલે આ પુસ્તક તો એક રીતે જાસૂસી થ્રિલર જેવું થયું. કોડ બ્રેકિંગ, ગુપ્ત સંદેશા, રાજદ્વારી ચાલ.
બિલકુલ. ટકમેન આપણને આખી પ્રોસેસ બતાવે છે. જર્મન વિદેશમંત્રી આર્થર ઝિમરમનના પ્લાન બનાવે છે, પછી એ ટેલિગ્રામ અલગ અલગ રસ્તે મોકલાય છે. પછી બ્રિટિશ નેવીનો પેલો ગુપ્ત વિભાગ રૂમ 40 એને પકડી પાડે છે, એનો અત્યંત અઘરો કોડ તોડે છે.
અને પછી શું કરવું એની મૂંઝવણ?
હા, કે આ માહિતી અમેરિકાને આપવી કઈ રીતે, જેથી પોતાનો ભાંડો ન ફૂટે. અને છેલ્લે વોશિંગ્ટનમાં આ વાતનો ખુલાસો થાય છે, અને અમેરિકન પબ્લિક પર એની શું અસર થાય છે, આખી વાત બહુ રોમાંચક છે.
તો ચાલો આ ઘટનાક્રમને થોડો વધુ ઝીણવટથી જોઈએ. આ બધું શરૂ ક્યાંથી થયું? જર્મનીએ આવું જોખમ લેવાનું વિચાર્યું જ કેમ?
જુઓ, વાત છે 1916ના અંતની અને 1917ની શરૂઆતની. જર્મની યુદ્ધમાં બરાબરનું ફસાયું હતું, પશ્ચિમમાં યુદ્ધ અટકી ગયું હતું, કોઈ જીતી નહોતું રહ્યું અને બ્રિટનની નૌકાનાકાબંધી.
હા, એના લીધે જર્મનીમાં તંગી હતી.
બહુ જ અનાજ અને બીજી જરૂરી વસ્તુઓની ભારે અછત. એટલે જર્મન મિલિટરી લીડર્સ, ખાસ કરીને હિન્ડનબર્ગ અને લુડેન્ડોર્ફ, એમને લાગ્યું કે હવે એક જ રસ્તો છે યુદ્ધ જીતવાનો.
કયો રસ્તો?
અનિયંત્રિત સબમરીન યુદ્ધ. એટલે કે દરિયામાં જે પણ જહાજ દેખાય, અમેરિકન હોય કે કોઈ પણ, ચેતવણી આપ્યા વગર ડૂબાડી દેવાનું.
પણ એનાથી તો અમેરિકા સીધું યુદ્ધમાં આવી જાય, એ ડર નહોતો?
ડર હતો. જે સિવિલિયન નેતા હતા ચાન્સેલર જેવા, એમને ડર હતો. પણ મિલિટરીવાળા એટલા આત્મવિશ્વાસમાં હતા, એમને એમ કે અમેરિકા લશ્કર તૈયાર કરીને યુરોપ મોકલે એ પહેલાં તો અમે સબમરીનથી બ્રિટનને હરાવી દઈશું.
ઓહ, આટલું ભરોસો?
હા. અને આ સમયે જર્મનીના નવા વિદેશ સચિવ બન્યા આર્થર ઝિમરમન. એ પોતે પણ મહત્વાકાંક્ષી હતા અને આ સબમરીન પ્લાનના સમર્થક હતા. હવે અમેરિકાને કઈ રીતે રોકવું કે પછી વ્યસ્ત રાખવું?
એટલે એમણે આ મેક્સિકોવાળો દાવ રમ્યો.
બરાબર. એમણે વિચાર્યું કે જો મેક્સિકો અમેરિકા સાથે લડાઈમાં ઉતરે તો અમેરિકાનું ધ્યાન યુરોપમાંથી હટી જશે.
અને કમાલની વાત તો એ છે, જે ટકમેન પણ નોંધે છે, કે આટલો ગુપ્ત સંદેશો મોકલવા માટે ઝિમરમેને કોનો કેબલ વાપર્યો?
કોનો?
અમેરિકાનો જ. કારણ કે એમના પોતાના ટ્રાન્સ એટલાન્ટિક કેબલ તો બ્રિટિશરોએ કાપી નાખ્યા હતા. કેવી વક્રોક્તિ!
ખરેખર અવિશ્વસનીય બેદરકારી કહેવાય. તો 16 જાન્યુઆરી 1917ના રોજ આ ટેલિગ્રામ મોકલાયો અને લગભગ તરત જ એ બ્રિટિશ જાસૂસી સંસ્થાના હાથમાં આવી ગયો.
એટલે કે પેલો રૂમ 40.
હા, બ્રિટિશ એડમિરાલ્ટીનો એક ગુપ્ત વિભાગ. જર્મન કોડ તોડવામાં એ લોકો માહિર હતા. એના હેડ હતા એડમિરલ વિલિયમ હોલ, જેમને બ્લિંકર હોલ પણ કહેતા. બહુ જ શાતીર અને ધીરજવાળા માણસ.
તો એમણે આ કોડ કેવી રીતે તોડ્યો? એ તો બહુ સિક્યોર હશે ને?
હા, જર્મન કોડ 0075 બહુ જ જટિલ હતો. પણ રૂમ 40ના લોકો નિગલ ડિગ્રે અને વિલિયમ મોન્ટગોમરી, એમણે પહેલાં પકડેલા સંદેશાઓ અને પોતાની બુદ્ધિ વાપરીને ધીમે ધીમે એને ઉકેલી નાખ્યો.
અને જ્યારે સમજાયો કે આમાં શું લખ્યું છે,
ત્યારે એ લોકો ચોંકી ગયા હશે કે જર્મની મેક્સિકોને અમેરિકા પર હુમલો કરવા ઉશ્કેરી રહ્યું છે અને બદલામાં જમીન આપવાનું વચન આપી રહ્યું છે. એમને ખ્યાલ આવી ગયો કે આ કેટલી મોટી વાત છે.
પણ હવે મોટો સવાલ, આ માહિતીનો ઉપયોગ કેમ કરવો? જો સીધું અમેરિકાને કહે
તો જર્મનીને ખબર પડી જાય કે એમનો કોડ તૂટી ગયો છે અને એમનો આખો જાસૂસીનો ખેલ ખતમ થઈ જાય.
અને બીજો ડર એ પણ કે અમેરિકાનો કદાચ માને જ નહીં, કહી દે કે આ તો બ્રિટનનું કારસ્તાન છે અમને યુદ્ધમાં ખેંચવા માટે.
બરાબર. અમેરિકામાં એ વખતે બ્રિટન વિરોધી લાગણી પણ હતી, એટલે એડમિરલ હોલે એક બહુ જ હોશિયારીભરી યોજના બનાવી. એને કવર સ્ટોરી કહે છે.
કવર સ્ટોરી એટલે?
એમને ખબર પડી કે આ ટેલિગ્રામનું એક બીજું વર્ઝન વોશિંગ્ટનથી મેક્સિકો સિટી ગયું હતું જર્મન રાજદૂત પાસે, અને એ એક જૂના સેલા કોડમાં હતો.
ઓ, તો પછી?
તો હોલે મેક્સિકોમાં પોતાના એક જાસૂસ દ્વારા એ ટેલિગ્રામની કોપી મેળવી લીધી. મતલબ કે એવો દેખાવ ઊભો કર્યો કે એ કોપી મેક્સિકોમાંથી મળી છે.
અચ્છા, લંડનમાં કોડ તોડ્યો છે એ વાત છુપાવી દીધી.
હા, હવે એ અમેરિકનોને કહી શકતા હતા કે જુઓ, આ ટેલિગ્રામ અમને મેક્સિકોમાંથી મળ્યો છે, તમારી બાજુમાંથી જ. આનાથી એમનું રૂમ 40વાળો મુખ્ય સ્ત્રોત ગુપ્ત રહ્યો. આ ખરેખર જાસૂસીની દુનિયામાં એક માસ્ટર સ્ટ્રોક ગણાય છે.
અદ્ભુત, ખરેખર જબરદસ્ત પ્લાનિંગ. તો પછી આ માહિતી વોશિંગ્ટન કઈ રીતે પહોંચી અને ક્યારે?
ફેબ્રુઆરી 1917ના છેલ્લા દિવસોમાં બ્રિટિશ વિદેશમંત્રી આર્થર બાલ્ફોર, એમણે લંડનમાં જે અમેરિકન રાજદૂત હતા વોલ્ટર પેજ, એમને આ ટેલિગ્રામ આપ્યો.
અને રાજદૂતે સીધો રાષ્ટ્રપતિ વિલ્સનને જાણ કરી.
હા, તરત જ. વિલ્સન એ સમયે વિજય વિના શાંતિની વાતો કરતા હતા, યુદ્ધ ટાળવા માંગતા હતા. આ જોઈને એમને આઘાત લાગ્યો. કદાચ પહેલાં થોડી શંકા પણ થઈ હશે. એમણે તરત જ આની ખરાઈ કરવા કહ્યું.
અને જ્યારે ખાતરી થઈ ગઈ કે આ સાચું છે,
ત્યારે વિલ્સન સમજી ગયા કે હવે વાત હાથમાંથી ગઈ છે. આ ખાલી દરિયામાં જહાજ ડૂબવાની વાત નથી, આ તો અમેરિકાની ધરતી પર હુમલાનું ષડયંત્ર છે. એમને સમજાઈ ગયું કે હવે તટસ્થ રહેવું મુશ્કેલ છે.
એટલે એમણે
1 માર્ચ 1917ના રોજ આ ટેલિગ્રામ પ્રેસને આપી દીધો, જાહેર કરી દીધો.
અને પછી તો ધડાકો થયો હશે.
હા, અમેરિકન છાપાઓએ મથાળા બાંધ્યા. આખા દેશમાં જર્મની વિરુદ્ધ ગુસ્સો ફાટી નીકળ્યો. જે લોકો પહેલા યુદ્ધ નહોતા ઈચ્છતા એ પણ હવે કહેવા લાગ્યા કે બહુ થયું.
અલગતાવાદીઓનો અવાજ દબાઈ ગયો હશે.
બિલકુલ. અને જર્મનીના જે સમર્થકો હતા એ પણ ચૂપ થઈ ગયા.
પણ શું કોઈએ એમ ન કહ્યું કે આ બ્રિટિશ બનાવટ છે?
હા, અમુક જર્મન તરફી છાપા અને જૂથોએ પ્રયત્ન કર્યો, પણ પછી આવ્યું ક્લાઇમેક્સ. સીધું બર્લિનથી.
શું થયું?
3 માર્ચના રોજ ખુદ આર્થર ઝિમરમેને, જેણે આ ટેલિગ્રામ મોકલ્યો હતો, એણે પ્રેસ કોન્ફરન્સમાં કબૂલ કરી લીધું.
શું વાત કરો છો, કબૂલ કરી લીધું?
હા, એણે બચાવ કરવાની કોશિશ કરી કે આ પ્લાન તો ત્યારે જ લાગુ પાડવાનો હતો જો અમેરિકા યુદ્ધ જાહેર કરે તો. પણ કબૂલાત તો કબૂલાત, એણે બધી શંકાઓ જ દૂર કરી દીધી.
આ તો પોતાના જ પગ પર કુહાડી મારી કહેવાય.
એકદમ. ટકમેના મુદ્દાને બહુ મહત્વનો ગણે છે. વિલ્સનને કોંગ્રેસ અને જનતાને યુદ્ધ માટે મનાવવા એક નક્કર પુરાવો જોઈતો હતો, જેને એ સ્પષ્ટ કૃત્ય, ઓવર્ટ એક્ટ કહેતા હતા. અને ઝિમરમેને એ પુરાવો જાતે જ આપી દીધો.
અને પછી એપ્રિલમાં અમેરિકાએ યુદ્ધ જાહેર કર્યું.
બરાબર. આમ એક ટેલિગ્રામ, જે જર્મન હતાશા અને બ્રિટિશ ચાલાકીનું પરિણામ હતો, એણે દુનિયાનો ઇતિહાસ બદલી નાખ્યો.
વાહ, આખી વાર્તા સાંભળીને કેટલી બધી બાબતો મગજમાં આવે છે. પેલી ઘમંડની વાત.
ચોક્કસ. મને લાગે છે કે આ પુસ્તકની સૌથી મોટી થીમ એ જ છે, ઘમંડ અને ખોટી ગણતરી. જર્મન નેતાઓએ કેટલી બધી બાબતોને ઓછી આંકી. બ્રિટિશ જાસૂસી, અમેરિકન લોકોની પ્રતિક્રિયા, મેક્સિકોની રાજકીય સ્થિતિ. એ લોકો પોતાના જ વિચારોમાં એટલા મગ્ન હતા કે સામે શું છે જોયું જ નહીં. અને આ વસ્તુ, ખબર છે, આપણને રોજિંદા જીવનમાં પણ જોવા મળે છે. વધુ પડતો આત્મવિશ્વાસ ક્યારેક આપણને નુકસાન કરાવી દે છે.
સાચી વાત. અને બીજો મુદ્દો, પેલી ગુપ્ત માહિતીની ભૂમિકા. રૂમ 40નું કામ બતાવે છે કે આજના જમાનામાં યુદ્ધો ખાલી સરહદ પર નથી લડાતા.
હા, માહિતીના આધારે પણ લડાય છે. સાચી માહિતી અને એનો યોગ્ય સમયે યોગ્ય રીતે ઉપયોગ એ બહુ જ નિર્ણાયક બની શકે છે. આજના ડિજિટલ યુગમાં તો આનું મહત્વ કેટલું વધી ગયું છે.
અને પેલી વાત પણ વિચારવા જેવી છે કે ઇતિહાસમાં બધું નક્કી નથી હોતું, એટલે કે કન્ટિન્જન્સી. શું અમેરિકાનું યુદ્ધમાં જવું નક્કી જ હતું? કદાચ ના.
હા, આ ઝિમરમેન ટેલિગ્રામ એક ભૂલ હતી. જો એ ભૂલ ન થઈ હોત તો શું થાત, કોને ખબર. આ બતાવે છે કે નાના લાગતા નિર્ણયો પણ કેટલા મોટા પરિણામો લાવી શકે છે.
અને છેલ્લે, લોકશાહીમાં જનમતનું મહત્વ. વિલ્સનને ખબર હતી કે લોકોના સાથ વગર યુદ્ધમાં ન જઈ શકે. આ ટેલિગ્રામે લોકોમાં એવો ગુસ્સો પેદા કર્યો કે સરકાર માટે નિર્ણય લેવો સહેલો થઈ ગયો. આપણે ત્યાં ભારતમાં પણ જોઈએ છે ને કેવી રીતે પબ્લિક ઓપિનિયન સરકારની નીતિઓ પર અસર કરે છે.
પુસ્તકમાં અમુક વાક્યો એવા છે જે સીધા યાદ રહી જાય. ટકમન લખે છે, જેમ કે, સારાંશમાં કહો તો, જર્મન સરકારે ગજબની વક્રોક્તિ સાથે પોતાનું સૌથી મોટું ગુપ્ત રહસ્ય એ જ દેશને સોંપ્યું જેની સાથે દગો કરવા માંગતું હતું. આ સીધું જર્મનોની બેદરકારી અને ઘમંડ બતાવે છે.
હા, અને પેલી ઝિમરમેનની કબૂલાતવાળી વાત. આધુનિક ડિપ્લોમસીની સૌથી મોટી ભૂલોમાંની એક એ હતી કે આર્થર ઝિમરમેને સાચું બોલવાનું નક્કી કર્યું, અને એમ કરીને એણે અમેરિકા સાથે પોતાના દેશનું ભાવિ નક્કી કરી દીધું. આ બતાવે છે કે ક્યારેક સાચું બોલવું પણ કેટલું ભારે પડી શકે.
બરાબર. અને એક બીજો મુદ્દો, એ મેક્સિકોવાળો પ્રસ્તાવ હતો, નહીં કે ડૂબતા જહાજો, જેણે છેવટે અમેરિકાને યુદ્ધમાં ધકેલ્યો. આ બહુ મહત્વનું છે. એ બતાવે છે કે અમેરિકનો માટે ભાવનાત્મક રીતે કઈ વાત વધુ અસર કરી ગઈ. દૂર દરિયાની ઘટના કરતાં પોતાના ઘર પરનું જોખમ વધુ ગંભીર લાગ્યું.
અને બ્રિટિશ ચાલાકી માટે પણ એમને સરસ લખ્યું છે. આટલું મોટું રહસ્ય જાણવું એ એક વાત છે, પણ એના સ્ત્રોતને છતો કર્યા વગર એનું અસરકારક ઉપયોગ કરવો એ સાવ જુદી વાત છે. આ ઓપરેશનની અસલી જીનિયસ કોડ તોડવામાં નહીં, પણ એ માહિતીના ઉપયોગમાં હતી. આ સીધી એડમિરલ હોલની બુદ્ધિને દાદ આપે છે.
આ પુસ્તકના જે બોધપાઠ છે એ આજે પણ ઘણા કામના છે. જેમ કે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં આપણે ઘણીવાર માની લઈએ છીએ કે સામેવાળો દેશ આપણા જેવું જ વિચારે છે.
હા, જેને મિરર ઇમેજિંગ કહે છે.
બરાબર. એ કેટલું જોખમી છે. બીજા દેશની સંસ્કૃતિ, એમની વિચારસરણી સમજવી કેટલી જરૂરી છે એ આમાંથી શીખવા મળે છે.
અને બિઝનેસમાં પણ આ લાગુ પડે. કોઈ મોટો નિર્ણય લેતા પહેલા બરાબર સંશોધન કરવું, જોખમનું મૂલ્યાંકન કરવું, અને પેલું કન્ફર્મેશન બાયસ ટાળવું.
એટલે કે આપણે જે માનતા હોઈએ એને જ સાચું માનવાની વૃત્તિ.
હા, ઝિમરમેન અને જર્મન લશ્કરને લાગતું હતું કે એમનો પ્લાન સફળ થશે અને એ લોકો એની વિરુદ્ધના સંકેતો જોતા જ નહોતા.
અને ટેકનોલોજી અને સાયબર સિક્યોરિટીની વાત કરીએ તો એ સમય ટ્રાન્સએટલાન્ટિક કેબલ ટેપ થતા હતા. આજે ઇમેઇલ, વોટ્સએપ બધું હેક થઈ શકે છે. સિદ્ધાંત એ જ છે, કોઈપણ કોમ્યુનિકેશન ચેનલ 100% સુરક્ષિત નથી. માહિતી આજે પણ શક્તિ છે.
અને કોમ્યુનિકેશન અને પીઆર માટે પણ ટેલિગ્રામની ભાષા કેવી સીધી, સ્પષ્ટ અને અસરકારક હતી. જનતા પર સીધી અસર થઈ. બીજી બાજુ ઝિમરમેનની પ્રેસ કોન્ફરન્સ એ કટોકટીમાં શું ન કરવું એનું ઉદાહરણ છે.
આખી ચર્ચા પરથી મારા માટે જે મુખ્ય વાત ઉભરી આવે છે એ છે કે ઇતિહાસ ઘણીવાર કેટલી નાની વ્યક્તિગત બાબતો પર વળાંક લે છે. એક ભૂલ ભરેલો સંદેશ, એક ખોટી ગણતરી અને આખી દુનિયાનો નકશો બદલાઈ જાય. એમાં પેલું માનવીય પરિબળ કેટલું મહત્વનું છે એ દેખાય છે.
અને મને સૌથી વધુ પ્રભાવિત કર્યા બ્રિટિશ ઇન્ટેલિજન્સની એક કુનેહ અને દીર્ઘ દ્રષ્ટિએ. માહિતી ખાલી મેળવી લેવી એ પૂરતું નથી, એને સમજવી, એનું મહત્વ જાણવું અને પછી એનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો એ પણ એટલું જ, કદાચ એનાથી પણ વધુ મહત્વનું છે. રૂમ 40 અને એડમિરલ હોલે એ કરી બતાવ્યું. તો આજના સમયમાં જ્યાં માહિતીનો સતત ધોધ વહે છે, સાચી અને ખોટી બંને, ત્યાં આ ઝિમરમેન ટેલિગ્રામ જેવી ઘટના આપણને શું વિચારવા પ્રેરે છે? શું આજે ગુપ્તતા જાળવવી વધુ મુશ્કેલ છે કે પછી આવી ભૂલો થવાની શક્યતા વધી ગઈ છે? આ એક સવાલ છે જે કદાચ આપણે સૌએ વિચારવો જોઈએ.
બરાબર.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.